તારીખ 2/12/1986 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 14 અને 15 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 14.
સ્વરૂપની ઓળખાણ કાળે પોતાની હયાતીનું અથવા અસ્તિત્વનું જોવાવે સ્વવિકલ્પ દશામાં પૂર્વ ભૂમિકામાં વિકલ્પરૂપ હોય એ જોર વિકલ્પરૂપ હોય એટલે જોરની સાથે સાથે વિકલ્પ હોય પરંતુ ભાવના જોરદાર હોય એટલે સહજ રૂપે જોર આવે. અહીંયા એટલું સ્પષ્ટ કરવું છે કે પરિણામમાં પુરુષાર્થની સહજતા આવવાનું મુખ્ય કારણ ભાવના છે. સ્વરૂપ પ્રાપ્તિની અત્યંત ભાવના એ પુરુષાર્થની અંદર સહજતા લાવે છે. સહજ રૂપે જોર આવે એટલે સહજતા લાવે છે. અનાદિથી પર્યાયની કર્તૃત્વ બુદ્ધિ એ રૂપ જે મિથ્યાત્વ એ મિથ્યાત્વનું છૂટવું બહુ દુષ્કર થઈ પડ્યું છે. કારણ એ પણ છે કે ફેરફાર કરવો છે, પર્યાયમાં ફેરફાર કરવો છે, દ્રવ્યમાં તો ફેરફાર કરવાનો અવકાશ નથી. પર્યાયમાં ફેરફાર કરવાના હેતુથી સંસારના કાર્યો અને સંસારના કાર્યક્ષેત્ર છોડીને ધાર્મિક કાર્યક્ષેત્રમાં આવેલા જીવને પર્યાયનું કર્તૃત્વ રૂપ કરવું એ જ ઉડાડી દેવાનું છે. આવ્યો છે એ હેતુથી કે મારે ગુણ પ્રગટાવવા છે, દોષનો નાશ કરવો છે, દુઃખ મટાડવું છે અને સુખ પ્રાપ્ત કરવું છે. આવું પર્યાયમાં કરવું છે એમ લઈને આવ્યો હોવા છતાં પર્યાયનું કર્તૃત્વ ઉડાડવા માટે કર્તાપણું પર્યાયનું નાશ કરવા માટે સહજતાનું હોવું જરૂરી છે. એ સહજતા ક્યાંથી આવે, કેમ આવે, કેવી રીતે આવે એનું અહીંયા બહુ ઊંડાણથી સ્પષ્ટીકરણ છે કે જે જીવ પોતાના અસ્તિત્વને ખોળે છે, શોધે છે અંતરમાં, અને એ અસ્તિત્વને ખોળતા એ કાર્ય સંબંધીના જોરમાં કર્તૃત્વ છૂટીને સહજતા આવે એવું બને ક્યારેક જો ભાવના જોરદાર હોય તો. સ્વરૂપની ભાવના અત્યંત હોય એટલે જોર સહજ રૂપે થાય અને નહીતર કૃત્રિમતાથી થાય. અથવા સ્વરૂપની ઓળખાણ આવતા સહજ સ્વરૂપ પ્રત્યે સહજ જ પોતાના રુચિના અને રુચિ અનુસારી ગીરીના પરિણામ સહજ જ ઉત્પન્ન થાય. તેમાં ભાવનાનો સહકાર છે એમ થવામાં. એટલે એમ કહે છે કે ભાવનાની ઉગ્રતા હોય તો સાચું આવવાનો અવકાશ છે. સાચું એટલે યથાર્થ. જો ભાવનાની ઉગ્રતા હોય તો આવું યથાર્થ પુરુષાર્થનું કાર્ય થવાનો અવકાશ છે. જો ભાવનાની ઉગ્રતા ન હોય તો કૃત્રિમ પ્રયત્નો કેટલા કરે કે ગમે તેટલા કરે, કૃત્રિમ પ્રયત્નને વશ દીક્ષા અંગીકાર કરે, કૃત્રિમ પ્રયત્નને વશ સર્વસંગ પરિત્યાગ કરીને જંગલમાં વાસ કરે, એકાંતમાં બેસીને ધ્યાન કરે અને મારા આત્મામાં ઉપયોગને સ્થિર કરવો છે, મારે તો ઉપયોગને અંદર વંદર વાળવો છે, ઉપયોગને લીન કરવો છે, ઉપયોગની સ્થિરતા કરવી છે, પરિણામમાં એકાગ્રતા લાવવી છે, એમ કરું 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 એવો પુરુષાર્થ કરવો છે, આ કાર્ય કરવા માટેનો પુરુષાર્થ કરવો છે, શ્રદ્ધા જ્ઞાન ચારિત્રનો પુરુષાર્થ કરવો છે, સમ્યક દર્શનનો પુરુષાર્થ કરવો છે, એમ કરવું 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 એ કરવું મટતું નથી, કેમ કે એ પ્રકારથી આવ્યો છે. ફેરફાર કરવા પર્યાયમાં ફેરફાર કરવાના હેતુથી એણે ક્ષેત્ર કાર્યક્ષેત્ર બદલ્યું છે, લાઈન બદલી છે, હવે અહીંયા આવીને કર્તૃત્વ જ ઉડાડવું છે. પરિણામમાં સહજતા આવે, સહજ સ્વરૂપને ઓળખીને સહજતા આવે, પુરુષાર્થ સહજ પુરુષાર્થ એ પુરુષાર્થનું સ્વરૂપ છે, પુરુષાર્થના કરવાનો વિકલ્પ એ કોઈ પુરુષાર્થનું સ્વરૂપ નથી. ઉગ્રતા કો જોરદાર કોઈ તો એક અર્થ છે, પણ સહજ અને યથાર્થ ક્યારે આવે? સહજ છે તે યથાર્થ છે, યથાર્થ હોય તે સહજ હોય, કૃત્રિમ છે ત્યાં સુધી પરાણે કાર્ય કરવું છે, થતું નથી ને પરાણે કરવું છે, પરાણે એટલે બળજોરીથી કરવું છે, જબરજસ્તીથી કરવું છે, કે આત્મા પોતાનું સ્વકાર્ય કરવા તૈયાર નથી પણ એને જાણે કોઈ ખેંચી ખેંચાઈને કૃત્રિમ પરિણામો કરવા છે, એવી રીતે કદી પુરુષાર્થ થતો નથી કે હોતો નથી એવો પુરુષાર્થ. વિકલ્પ તો રાગ છે, પણ ભાવના બહુ મોટી વાત છે. એ તો વિકલ્પ વાળી દશા છે, એટલે વિકલ્પ સાથે સાથે છે, અહીંયા સો વિકલ્પ દશા છે, પણ ભાવના છે એ વિકલ્પ સિવાયની એક ચીજ છે. પરિણામની અંદર વિકલ્પ એ ભાવના નથી, પણ વિકલ્પ સિવાયની એ ચીજ છે. વિકલ્પ તો કોરા અને ચંચળતા વાળા વિકલ્પો પણ હોય છે ભાવના વિહીન દશામાં, તો એ વિકલ્પ કઈ કાર્યકારી નથી. ભાવના છે તો પોતાના સ્વરૂપને ભાવે છે એવો એક ભાવ છે, કે જે પોતાના સ્વરૂપને ચાહે છે, સ્વરૂપને ઈચ્છે છે, રુચિ અપેક્ષા એ જ્યાં સ્વરૂપની રુચિ છે એ કાળે સ્વરૂપની પણ રુચિ છે. ભાવનાની રુચિ સાથે હોય છે હંમેશા. એ તો કઈ બહારમાં તો ભાવના કરે છે, કેમ કરે છે? સુખ જોઈતું હોય તો આત્મિક સુખ ને આત્મિક નિરાકુળ શાંતિ, નિરાકુળ સુખ જોઈતું હોય, અથવા ગુણથી ઉત્પન્ન થતું સુખ જોઈતું હોય, એવા સુખની ભાવના, એવા સુખની ઈચ્છા હોય, અભિલાષા હોય, ત્યારે એ કાર્ય થાય છે. એ રીતે સ્વરૂપની ભાવનાની ઉગ્રતા હોય તો સાચું અથવા યથાર્થ આવવાનો અવકાશ છે, અને નહીતર કૃત્રિમપણે અનેક રીતે આ જીવે પોતાની દશા બદલવા માટેના પ્રયાસો કર્યા છે અને એ પ્રયાસ બધા નિષ્ફળ ગયા છે, એમાં સફળતા નથી મળી. ભાવના છે એ પાયાની વાત છે, ભાવના વિનાનું બધું નકામું છે. ઉગ્ર ભાવના હોય, જોરદાર ભાવના હોય તો પરિણતિ થઈ જાય છે. ઊંધી પરિણતિ ચાલે જ છે જીવને, જીવ પરિણતિ વિનાનો નથી, ઉલટી પરિણતિ ચાલે છે. અને એ ઉલટી પરિણતિ ચાલે છે એટલે સુલટી વાત આવે તો પણ એ સ્થાન પામતી નથી. શાસ્ત્રમાંથી સ્વાધ્યાય કાળે સુલટી વાત તો આવે છે, સત્પુરુષોના કહેલા વચનો છે, સવળી વાત આવે છે, પણ કેમ સ્થાન પામતી નથી, અંદર પ્રતિષ્ઠા કેમ પામતી નથી? સારી રીતે સ્થાન પામવું એને પ્રતિષ્ઠા કહે છે, કે અંદર પરિણતિ ઊંધી ચાલે છે અને રસ બધો પરિણતિ ભાવના સાથે રસ જાય છે, ભાવના સાથે રસ જાય છે, રુચિ સાથે પણ રસ જાય છે. અને રસ છે એ પરિણામની અંદર મુખ્ય ફેક્ટર છે, મેઇન ફેક્ટર છે. આખો પરિણામનો દોર પરિણામમાં રસ કઈ જાતનો છે એના ઉપર છે. એટલે અહીંયા ભાવનાની ઉગ્રતા છે તો એને પરિણતિ થઈ જાય છે. હા, ભાવના રસ લઈને જ ભાવના આવે છે, ભાવના સાથે રસ આવે છે, એ મોટી વાત છે. અનાદિનો જીવને પૂદગળનો રસ છે, ભૌતિક પદાર્થનો રસ છે, આત્મરસ એને ભાવ્યો નથી અને ક્યારેક કેળવ્યો નથી. ભાવી ભાવીને એને કેળવ્યો નથી, એ કેળવવી જોઈએ, ભાવનાથી પરિણતિને કેળવવી જોઈએ છે. કેમ કરવો? ઊંધો કેમ કરે છે? જેમ ઊંધો કરે છે એનું એની તપાસ કરવી, કે ઊંધો કરે છે એનું કારણ ત્યાં લાભ છે, ત્યાં સુખ છે, ત્યાં શાંતિ છે, અનુકૂળતા છે, એ બધું સાથે અભિપ્રાયમાં ઊભું છે. અહીંયા નિરાકુળ શાંતિ ને નિરાકુળ સુખ જોઈતું હોય અને આ જ્યાં એને ઉલટી પરિણતિ છે યા એને દુઃખ ને થાક લાગતો હોય તો પલટો મારશે. હજી અહીંયા ઠીક લાગતું હોય, અહીંયા અધિકાય આવતી હોય, અધિકતા આવતી હોય, ઠીક વજન આવતું હોય તો જોરે બાજુ જશે, તો આ બાજુની ભાવના કેવી રીતે થવાની હતી? ભાવના પોતે સહજ હોવાથી પરિણામની અંદર સહજતા લાવે છે. ભાવના એ પોતે સાચી ચીજ હોવાથી, યથાર્થ હોવાથી પરિણામમાં સાચું આવે છે, યથાર્થતા આવે છે. આનું કારણ એ છે કે એનું સ્વરૂપ એવું છે. ભાવનામાં કૃત્રિમતા ચાલતી નથી, અસહજતા હોતી નથી અને અયથાર્થતા હોતી નથી. કઈ ગુણનો વિષય નહીં, પોતાના પરિણામ જોવા. રસ છે, ભાવના છે, એમાં ગુણ શું જોવો? પરિણામના ભાવથી ઓળખીને તપાસીને એને એ વિષય નક્કી કરવો. સમજણની પદ્ધતિ આ વધારે સારી છે. બાકી ગુણની પર્યાય સમજવાથી કાંઈ બીજો તો લાભ નથી. ઠીક છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ગુણ કયો ગુણ, એના લક્ષણ શું, એની અવસ્થા શું, એનું લક્ષણ શું સમજમાં આવે છે. પણ એમાં લક્ષ બહારનું બહાર રહે છે, હજી એ બહારના લક્ષ્ય જ એ બધું સમજવાનું બને છે. જ્યારે પોતાના ભાવથી સમજવું છે એમાં લક્ષ બદલાય છે. સ્વરૂપ લક્ષે, આત્મ લક્ષે, પોતાના ભાવના લક્ષે, લક્ષમાં લઈને, ભાવને લક્ષમાં લઈને એ ભાવને સમજવાનો પ્રયત્ન થાય તો એનું સ્વરૂપ બરાબર સમજવામાં આવે છે પોતાના અનુભવથી. ભાવના કાળે આમ આ બાજુથી સ્પષ્ટ કરીએ તો દર્શન મોહ, એ ભાવના દર્શન મોહને ગળવાનું મુખ્ય કારણ છે. દર્શન મોહ ઉપર એની સીધી લડાઈ દર્શન મોહ સાથે છે. ભાવનાને જેને સ્વરૂપની ભાવના છે, આત્માની ભાવના છે, એને આત્માનો દુશ્મન એવો જે દર્શન મોહ, એના સાથે સીધો સંબંધ છે, એને હટાવે છે. એટલે ભાવના બહુ કાર્યકારી છે. હા, એ ભાવના વધારવી એમાં શું છે, બીજું આવડે ન આવડે એવું બનશે. ભાવનામાં આવડવાનો પ્રશ્ન નથી, એ કોઈ શીખવાની ચીજ નથી કે શીખીને કોઈ તૈયાર થાય. બીજું વિજ્ઞાન છે, બીજા બધા પલાખા છે, બીજી બધી એની થિયરી વ્યાખ્યાઓ છે, એમાં એ રીતે એને બુદ્ધિનો ઉપયોગ કરીને શીખવું પડે છે. પણ ભાવનામાં કોઈ શીખવાનો વિષય નથી. એવી સહજ વસ્તુ છે કે પોતાને પોતાની ભાવના અને પોતાને પરની ભાવના, બસ આ બે વચ્ચે એને પોતાના સ્વાનુભવને, પોતાના વર્તમાન ચાલતા પરિણામથી એને આ વિષયને સમજી લીધો કે પોતાની ભાવના નથી, એને પરની ભાવના છે, એને રાગની ભાવના છે. અને જેને પોતાની ભાવના છે એને રાગની ને પરની ભાવના નથી. એટલે એ વિષય શીખવાનો નથી, એટલો સહજ છે. શીખવામાં તો શીખીને કોઈ કૃત્રિમતા આવે પણ એમ નથી. બોલ છે પરમાગમ સારું. જેમ રોટલીના લોટને કેળવે છે, તૂપે છે ને, કાંઈ એમાં બીજી ચીજ નાખવી નથી પડતી, ખાલી પર્યાયથી પર્યાય અંતર, અવસ્થાથી અવસ્થાંતર થવામાં એને કેળવણી કહેવામાં આવે. ચીજ તો જે છે એ છે, લોટને પાણી બેવાના છે, પણ એને કેળવે છે, એમને રોટલી બનાવતા નથી, સારી રીતે એને તૂપીને પછી રોટલી બનાવે છે. તેમ એણે આત્માને જ્ઞાનથી કેળવવો જોઈએ. જ્ઞાનથી એટલે સમજણથી, જ્ઞાનથી એટલે એને વારંવારની ભાવનાથી કેળવવો જોઈએ. એને ભાવ ભાષણ થવું જોઈએ. પોતાનો જે મૂળ સ્વરૂપ છે, મૂળ સ્વભાવ ભાવ છે, એને અંતરમાં ભાસવો જોઈએ. અંતરંગમાં ચૈતન્ય ગુણથી સદાય પ્રકાશમાન છે. આત્મા અંતરંગમાં ચૈતન્ય ગુણથી, ચૈતન્ય સ્વભાવથી સદાય પ્રકાશમાન છે. એનો એને ભાવ ભાસવો જોઈએ કે ચૈતન્ય સ્વભાવ એટલે હું આવો, હું આવો, હું આવો મહામહિમાવંત, એમ એને પોતાનો અનંત મહિમાવંત સ્વભાવ ભાવ પોતાથી ભાસવો જોઈએ. એક વાત અહીંયા એટલી વિશેષ લીધી છે કે ભગવાન કહે છે માટે નહીં. તીર્થંકર ભગવાને કહ્યું માટે આત્મા આવો, હું આવો, એમ નહીં. ભગવાન કહે છે માટે નહીં, ક્યાંથી વાત લીધી? પોતાથી ભાવ ભાસવો જોઈએ. ભગવાન કહે છે માટે હું આવો છું એમ નહીં, મને જ હું આમ લાગું છું, મને મારા જ્ઞાનમાં આમ મને મારું સ્વરૂપ ભાષ્યમાન થાય છે કે હું આવો મહિમાવંત ચૈતન્ય પદાર્થ છું, એની સન્મુખ થવાથી જ સંસારના દુઃખથી છુટકારો થશે એમ એને સ્પષ્ટ ભાસવું જોઈએ, પોતાથી ભાસવું જોઈએ. બીજાએ કહ્યું છે, ગુરુએ કહ્યું છે, તીર્થંકરે કહ્યું છે, શાસ્ત્રે કહ્યું છે, માટે નહીં, પોતાને ભાસવું જોઈએ. જો ભાસે તો જોર આવે, અને આ બધું જેટલું કાર્ય છે એ બધાના મૂળમાં પાયામાં ભાવના કામ કરે છે. ભાવના વિના કોઈ કાર્ય થતું નથી, કેમ કે અવલોકન જ નહીં થાય. ભાષ્ય ક્યાંથી? અવલોકન કર્યા વિના સ્વભાવ ભાવ તો ભાષ્યમાન થશે નહીં. જે બીજાનું કહેલું કહે છે એ તો ઉછીનું લઈને કહે છે, એમાં એના ઘરની કોઈ ચીજ નથી. એ 14મો બોલ થયો, 15મો બોલ છે દેવ મહિમા. વિરેન્દ્ર દેવ જગતની અંદર ચાર ગતિમાં, એક ઉપરના 14 બ્રહ્માંડમાં ઉપરના ભાગમાં, મધ્યલોકથી મનુષ્યલોકથી ઉપરના ભાગમાં દેવગતિના જીવો વસે છે, એટલે દેવ તો પ્રચલિત શબ્દ છે. પણ દેવ કોને કહેવા, ખરેખર દેવ કોને કહેવા, કે જેણે પોતાના આત્મામાં રહેલી દિવ્ય શક્તિઓનો સંપૂર્ણ વિકાસ કર્યો એ ખરેખર દેવ છે. બાકી બધા નામધારી દેવ છે. અન્ય મતમાં પણ પોતપોતાના સંપ્રદાયમાં કોઈ પ્રકારે કલ્પનાથી દેવની સ્થાપના કરવામાં આવે છે. પણ જે રાગી હોય, દ્વેષી હોય, રાગના કાર્યો કરતા હોય, દ્વેષના કાર્યો કરતા હોય, અથવા પોતાના ભક્તો હોય તેના પ્રત્યે રાગ રાખતા હોય, પોતાના ભક્તોને પ્રતિકૂળ જનારા પ્રત્યે દ્વેષ કરતા હોય, તો એ રાગ અને દ્વેષના પરિણામ વાળા તો સાધારણ પ્રાણીઓ પણ છે જગતની અંદર, એને દેવ કેમ કહેવાય? એની બરાબર કામ કરતા હોય એને દેવ કેમ કહેવાય? એને તો ખરેખર દેવ કહેવામાં આવતા નથી. જગતમાં તો એ ચાલે છે એ રીતે. હા, પણ દેવ શબ્દનો પ્રયોગ છે. પણ હવે એ તો શબ્દનો પ્રયોગ છે, ત્યાં મનુષ્યથી ઉત્કૃષ્ટ પ્રકારના એવી એવા જુદી જાતના પુણ્ય છે, અને એના ફળ પણ બહારમાં એવા વિશિષ્ટ પ્રકારના છે કે જે મનુષ્ય લોકમાં હોતા નથી, એટલે એને ત્યાં દૈવી સંપત્તિ, દૈવી ભોગ ઉપભોગ, દૈવી શરીર એમ બધું ત્યાં એક જુદી એની કેટેગરી જુદી સ્થાપવા માટે દેવ શબ્દ લઈ લીધો છે, પુણ્યનું ફળ બતાવીને. એ ખરેખર દેવ નથી. એ પણ ચાર ગતિમાં એક સંસારની ગતિ છે કે જે ગતિમાં સુખ નથી પણ દુઃખ છે, એ ગતિમાં પણ સુખ નથી, એ પણ બધા દુઃખી છે, દેવો પણ બધા દુઃખી છે. એક સમ્યક દ્રષ્ટિ દેવોને એટલું દુઃખ નથી, જે ત્યાં સમ્યક ધારણ કરીને રહેલા છે દેવ દેવીઓ, જેવ કોઈ સમ્યક દ્રષ્ટિ હોય એને દુઃખ નથી, કેમ કે એને અંદરથી આત્માના સુખનો અનુભવ આવે છે, એટલે એને બહારના સંયોગો છે એ તૃણવત્ત થઈ ગયા છે. ભલે એ દૈવી સંયોગો છે તો પણ એમાં એને સુખ અભિલાષ નથી, એમાં એને સુખની કલ્પના નથી. એ ઉદાસ છે એનાથી. એટલે અહીંયા જે દેવનો મહિમા કરવો છે, જિનેન્દ્ર દેવના મહિમાની વાત કરવી છે, જેમણે પોતાના અનંત ગુણોને પરિપૂર્ણ વિકસિત કર્યા, શુદ્ધ પરિણમન કર્યું અને દોષનો નાશ કર્યો, એ દેવ છે. તીર્થંકર દેવની દિવ્ય ધ્વનિ કે જે જળ છે તેને પણ કેવી ઉપમા આપી છે. હવે એ જિનેન્દ્ર દેવનો મહિમા કરવા માટે એમની વાણીનો પણ મહિમા કરવામાં આવે છે. જેમ સત્પુરુષનો મહિમા કરવા માટે આવે છે ને, કે તે ગામ પુરને ધન્ય છે, જે ગામમાં એ રહેતા હોય એ ગામ ધન્ય છે. તુજે પાદથી સ્પર્શાય એવી ધૂળીને પણ ધન્ય છે. અમારા ચરણ જે ધૂળને સ્પર્શાયા, ગુરુદેવ તો વિષ્ઠાને ધન્ય કહેતા હોય. સમ્યક દ્રષ્ટિ બળદની ખરી, ખરી એટલે નખ, હાડકાનો મેલ છે એક, એ જે વિષ્ઠાને અડે એ વિષ્ઠા ધન્ય થઈ ગયા એમ કહે છે. એ મહિમા બતાવો છે, સત્પુરુષનો મહિમા બતાવો છે. એટલે એના કુળને, એના કુળના સભ્યોને, એ બધાને ધન્ય છે એમ કહેવામાં આવે. તું જ માત કુળને ધન્ય છે, વંદ્ય છે એમ કરીને બધાને એની ધન્યતા આપવામાં આવે છે. અન્ય મતમાં એવું આવે છે, કોઈ એવો પાકે તો કે એને 71 કુળ તાર્યા એમ નથી કહેતા. નરસિંહ મહેતાના એક પદમાં આવે છે, કુળ 71 તાર્યા રે. વૈષ્ણવજન તો તેને કહીએ એમ આવે છે ને, એના જેવું છે. એ તો કોઈ કોઈ તરતું નથી એને લઈને, તો પોતાની યોગ્યતાનો વિષય છે. પણ એ રીતે મહિમા કરવામાં આવે છે સત્પુરુષનો, એ રીતે મહિમા કરવામાં આવે છે. ધૂળ તો ધૂળ છે, રજકણ તો રજકણ છે, પણ એ રીતે અહીંયા આત્માનો મહિમા કરવો છે, શુદ્ધતાનો મહિમા કરવો છે, શુદ્ધતા અને પવિત્રતાનો મહિમા કરવો છે. એટલે એ મહિમાને કહેવા માટે આ બધી વાત છે. તીર્થંકર દેવની દિવ્ય ધ્વનિ, હવે એ તો જળ છે, એ તો અવાજના પરમાણુ છે, મોજા છે, કે જે જળ છે તેને પણ કેવી ઉપમા આપી છે. ખાસ કરીને પદ્મનંદી પંચવિંશતિમાં ભગવાનની સ્તુતિ કરી છે આચાર્ય ભગવાને, ત્યાં આવી બધી ઉપમા આપી છે કે અમૃતવાણીની મીઠાશ જોઈને દ્રાક્ષો શરમાઈને વનવાસમાં ચાલી ગઈ. દ્રાક્ષ છે સુંદર ફળ છે, પણ ક્યાં ભગવાનની વાણીની મીઠાશ અને ક્યાં દ્રાક્ષની મીઠાશ. દ્રાક્ષને પોતાની મીઠાશ માટે શરમ આવી ગઈ, એ જંગલમાં વહી ગઈ. જંગલમાં થાય છે ને ઉત્પન્ન, તો એ જંગલમાં કેમ છે એનું સ્થાન? શા માટે દ્રાક્ષનું સ્થાન જંગલમાં છે? કે તો ભગવાનની વાણીની મીઠાશથી શરમાઈને ત્યાં ગયેલી છે. આ બધી ઉપમા આપી છે એમ કહીને એ વાણીમાં મીઠાશ કેવી છે એ બતાવવું છે. વાણીમાં જે મીઠાશ છે, તો એ મીઠાશ તો ખરેખર પૂતગળની છે, કોઈ જીવની મીઠાશ નથી. વાણીમાં જે મીઠાશ છે એ તો અવાજની મીઠાશ છે. સામાન્ય માણસોને પણ ગળામાં મીઠાશ હોય છે ને, તો આ સારું ગાઈ શકે છે, એ સાધારણ પુણ્યનો પ્રકાર છે, ઉદય છે. તીર્થંકર ભગવાનને તો પૂરા પુણ્ય છે જગતમાં, એથી ઉત્કૃષ્ટ પુણ્ય કોઈ પ્રાણીને હોતા નથી, કોઈ જીવને હોતા નથી. તો એમના નિમિત્તે જે ઓમકાર ધ્વનિને દિવ્ય નાદ નીકળે છે, એની પણ મીઠાશ એવી હોય છે કે સાંભળનારને જાણે કાનમાં કોઈ અમૃતની ધાર કરતું હોય. કેવું મીઠું લાગે કે કોઈ અંદર અમૃતની ધાર કરતું રેડતું હોય, અમૃત રેડતું હોય જ્ઞાનમાં ધાર કરી કરીને, એવું મીઠું લાગે સાંભળતા. જાણે સાંભળ્યા જ કરીએ. તેથી સમોસરણમાં સાંભળવા જનાર જીવ સાંભળતા સાંભળતા ન તો કોઈને ભૂખ લાગે છે, ન તો કોઈને તરસ લાગે છે, બધું ભૂલી જાય છે, ન તો કોઈને ઊંઘ આવે છે. અહીંયા ઘણા વ્યાખ્યાન સાંભળતા જોકા ખાય છે, એવું ધ્યાન નથી હોતું, શું કોઈને ઊંઘ ના આવે. ચાર પ્રહર એટલે રાત્રે પણ ઉપદેશ ચાલે છે, 24 કલાકમાં 6-6 કલાક ને અંતરે વાણી શરૂ થાય છે. 6-6 પ્રહર ને અંતરે એ વાણી શરૂ થાય, પછી કોઈ હલેક ચલે, જાણે સાંભળા જ કરીએ, સાંભળા જ કરીએ, સાંભળા જ કરીએ. કોઈ પાણી પીવા જાય, કોઈ હાજત માટે જાય, કાંઈ નહીં, ખાવાનું નહીં, ઊંઘવાનું નહીં, કાંઈ નહીં. એટલો ત્યાં વાણીનો અતિશય છે કે જેને સાંભળ્યા જ કરો. વાણી બંધ થાય પછી બધી પ્રવૃત્તિ કોઈ કરે, સાંભળતા સાંભળતા કોઈને દખલ કરવાનું બંધ ન થાય, એવી મીઠી વાણી હોય છે. ગમે ત્યારે બંધ થઈ જાય, શરૂ થાય બરાબર 2 વખત દિવસે, 2 વખત રાતે, અડધો અડધો ટાઈમ હોય, એ રીતે સરખા ભાગે બંધ ગમે ત્યારે થાય. વાણી ચાલતી ચાલતી બંધ ગમે ત્યારે થાય, પછી ચાલુ થઈ. ત્યાંના જે દ્રવ્યો છે, સમોસરણ જેનાથી રચના કરી છે, એટલા બધા જાગ જમાળ છે. શું આપણે અહીંથી જઈને મુંબઈની બજારમાં રાત્રે જે ફેર દેખાય છે ને, ને લંડન ને ન્યુયોર્ક ની બજાર માં જાવ તો અહીંથી ફેર દેખાય છે કે નહીં? હે, તો એ તો બધા સાધારણ પુંજ છે. રાત્રે લાઈટો બધી જુદી જાતની દેખાય છે, પણ અહીંયા તો કાંઈ કોઈ દોરડા નહીં, કોઈ ઇલેક્ટ્રિસિટી નહીં, કાંઈ બીજી પંચાયત નહીં, એ જાતના દેવોએ રચના કરી છે, ધનપતિ કુબેરે રચના કરી છે. એવા રત્નો, એવા હીરાઓ, એવા કિંમતી પદાર્થો છે, બધું જાગ જમાળ છે એકદમ. શું ત્યાં કોઈ સૂરજ આથમે એટલે અંધારું થાય છે એવું સમોસરણમાં નથી, એક સરખો પ્રકાશ રહે છે. એ જ્યાં સૂર્યચંદ્રો પણ ઝાંખા લાગે, નાના દીવા જેવા લાગે, અને છતાં આ પ્રકાશ આકરો ન લાગે. જેમ સૂર્યનો પ્રકાશ આકરો છે, ચંદ્રનો પ્રકાશ શીતળ છે, એમ અહીંયા શીતળ પ્રકાશ છે, આકરો ન લાગે એ પ્રકાશ, આંખ અંજાય નહીં. સૂર્યચંદ્ર થી આંખ અંજાય, અહીંથી આંખ અંજાય નહીં. એ શાંત રસથી ભરેલી વાણી છે, એટલે સાંભળનારને પણ એના અતિશયથી ઘણી શાંતિ ઉપજે છે. એટલે એ શાંતિને વશ ત્યાં 3 ઇંચ પ્રાણીઓ પણ જાતિવેર ભૂલી જાય છે, મનુષ્ય પણ જાતિવેર ભૂલી જાય. કોઈ બે વચ્ચે દુશ્મનાવટ થઈ ગઈ હોય, બે મનુષ્યો વચ્ચે, પણ સમોસરણમાં ભેગા મળે તો ત્યાં એને એકબીજા પ્રત્યે દ્વેષ ભાવ ન આવે. અરે તમે સમોસરણમાં આવ્યા, બહુ સારું કર્યું અહીંયા પધાર્યા તમે, એને એમ થાય, એને એના પ્રત્યે દ્વેષ ન આવે, કેમ અહીંયા આવ્યા એમ ન થાય, એને સારું થયું અહીંયા આવ્યા, આ અહીંયા આવ્યા એ સારું થયું એમ એને થાય. એ 3 ઇંચને દ્વેષ ભૂલાઈ જાય છે તો મનુષ્યને ભૂલાય તો કોઈ મોટી વાત નથી. કેટલો એને પ્રમોદ થાય, બહુ સારું કર્યું તમે અહીંયા. કોઈ અન્ય મતિ હોય ન આવે, લોકોને વધારે પ્રમોદ થાય છે, થઈ શકે ને? હા, એ નિવાણીમાં પણ કોઈ અતિશય હતો, ગુરુદેવની વાણીમાં પણ એક અતિશય હતો. તીર્થંકરની વાણીની તો કોઈ ગજબની વાત છે, એ તો છદ્મસ્થની કોઈ વાણી એની સરખામણી ન થઈ શકે એટલો બધો અંતર હોય છે. કેમ કે અનક્ષરી વાણી છે, ઓલી અક્ષરવાળી વાણી છે. આ ક્રમે વસ્તુનું સ્વરૂપ કહે છે, ઓલું અક્રમે વસ્તુનું સ્વરૂપ કહે છે, એક સાથે બધું જાણે. ઠંડક પહેલા થાય કે ન થાય એના જેવું છે. એ તો એની પૂર્વ ઉત્તર પર્યાયમાં એ જાતનો બધો મેળ હોય છે દરેક મોટા પ્રસંગ સાથે. દ્રષ્ટાંત લઈ લે કે વૈરાગ્યનો વિષય આવતો હોય દિવ્ય ધ્વનિમાં, તો મુમુક્ષુની ભૂમિકાનો વૈરાગ્ય કેવો હોય, સમ્યક દ્રષ્ટિનો ચોથા ગુણ સ્થાને બહારમાં ચક્રવર્તીનો ઉદય હોય તો પણ અંતર વૈરાગ્ય કેવો હોય, મુનિ દશામાં વૈરાગ્યના મહેલના શિખરના શિખામણી જેવા મુનિના વૈરાગ્યના પરિણામ કેવા હોય, એ છદ્મસ્થને કેવું હોય, તો એ ત્રણ વાતને ખોલી ખોલીને કહેતા એક એક વાતમાં અડધી કલાક કલાક નીકળી જાય વિષયને સ્પષ્ટ કરવા જતા. અને ત્યાં તો એ બધું એક સાથે આવે, આખો વિરાગનો વિષય ચાલતો હોય તો એક સાથે આવે, આખે આખો વિષય સમજાય ને, એવું એક દિવ્ય ધ્વનિની અંદર વિશેષતા છે. હા, સાંભળનારને પણ એમ ખ્યાલ આવે કે આ બધું એક બા એક સાથે જાણે બધું મને કહે છે ને સમજાવે છે, એને એમ જ લાગે. એક વિષયના ચારે પડખાથી વિષયને ઉપસાવીને સામે મૂકે છે એવું જ લાગે એને. એટલે તો એમ કહે ને કે આમ કહે છે, નહીતર એમ કહે છે એમ કેમ ખબર પડે? જો સાંભળનારને ન સમજાતું હોય તો આમ કહે છે એમ કેમ ખબર પડે? એવી દિવ્યથનની અંદર વિશેષતા છે, એક એક વિષય એ રીતે અક્રમે આવી જાય છે. એટલે એટલું બધું આવે છે, નહીતર બધા તીર્થંકરોને કઈ સરખો કાળ નથી આયુષ્યનો, બાકી કોઈને લાખો કરોડો વર્ષ અર્યંત દશામાં હોય છે તો કોઈને બહુ અલ્પ હોય છે. શું? જેમ કે ભગવાન મહાવીર સ્વામી તો આખું આયુષ્ય જ 72 વર્ષનું હતું, 30 વર્ષે દીક્ષા લીધી, 12 વર્ષ છદ્મસ્થ મુનિ દશામાં સાધનામાં ગયા, 42 30 વર્ષનું અરિહંત દશા છે. સિમંદર ભગવાન લાખોના લાખો અબજો ના અબજો વર્ષ છે અરિહંત દશામાં, ક્યાં 30 વર્ષ ક્યાં અબજો વર્ષ. પણ એ મહાવીર ભગવાનની વાણીમાં પણ વસ્તુનું સ્વરૂપ પૂરેપૂરું પ્રકાશમાન થયું છે, જેટલું સિમંદર ભગવાનની વાણીમાં પ્રકાશમાન થાય છે, જેટલું કરોડ વર્ષ અબજો વર્ષમાં થાય એટલું 30 વર્ષમાં થઈ જાય, અધૂરું ન આવે કઈ. એનું કારણ આ છે કે એક સાથે વસ્તુના સ્વરૂપને અક્રમે કહે છે. 30 વર્ષમાં કેટલું આવે કે 12 અંગની રચના કરે, બહુ મોટો વિસ્તાર છે 12 અંગ એટલે કરોડો અબજો શ્લોક છે, એના 12 અંગની રચના કરે એ અનંતમાં ભાગે છે એટલું આવે. ત્રિલોકસારમાં આ પરિમાણ આપ્યું છે, પ્રમાણ આપ્યું છે કે જેટલું કેવળ જ્ઞાનમાં વસ્તુનું સ્વરૂપ ભાસે એથી અનંતમાં ભાગે દિવ્ય ધ્વનિમાં આવે, જેવું દિવ્ય ધ્વનિમાં પ્રકાશમાન થાય એથી અનંતમાં ભાગે 12 અંગ આવે છે. ગણધરદેવ જે 12 અંગ રચે છે એમાં આટલું અલ્પ આવે છે. હવે અત્યારે એમાંથી મોટા ભાગના શાસ્ત્રો વિચ્છેદ ગયા છે, પછી કરે પંડિતો તકરાર, શાસ્ત્રમાં આમ કહ્યું છે ને, શાસ્ત્રમાં આગમ આમ કહે છે ફલાણું. હવે પણ આગમ છે કેટલા, એ તને કે પૂરા આગમ જ નથી અહીંયા. દ્રવ્ય આગમ વિચ્છેદ જાય છે, ભાવ આગમ વિચ્છેદ જતા નથી. જ્ઞાનીનું સમ્ય જ્ઞાન છે તે ભાવાગમ છે, તે ભાવશ્રુત છે. દ્રવ્યશ્રુત અલ્પ થઈ જાય છે, ભાવશ્રુત અખંડ પૂરેપૂરું રહી જાય છે. એ હજી પંચમ કાળની અંદર પણ એટલી વિશેષતા છે. સમોસરણ એટલે ભગવાનની ધર્મ સભા. આપણે જેમ અહીંયા કહીએ છીએ કે આ સ્વાધ્યાય હોલ છે, અહીંયા ધાર્મિક શાસ્ત્રનું અધ્યયન થશે, સ્વાધ્યાય હોલ કહીએ છીએ ને, એમ ભગવાન જેની જ્યાં ઉપદેશની વાણી છૂટે એમાં જે સભા બેઠી હોય છે એ સભા સ્થાનને સમોસરણ કહેવામાં આવે છે. ને ઇન્દ્રની આજ્ઞાથી જે કુબેર છે એને એ બનાવે છે, પોતાની લબ્ધિથી બનાવે છે. ત્યાં સુતારને કે કડિયાને લઈ જવો પડતો નથી, ને ત્યાં ચૂનો સિમેન્ટ ને ચુનારિયું એની જરૂર પડતી નથી. જી સમ અવસરણ વિચાર્યું તો નથી, સમ વત્તા અવ વત્તા સરણ એમ ત્રણ શબ્દ લાગે છે. સમ ને અવ તો પ્રત્યય છે, એને સમોસરણમાં દંતી સો છે, આમાં સો છે, કેટલો છે? શબ્દ નો અર્થ નથી. આ તો જિનેન્દ્ર સિદ્ધાંત કોષ છે, એને તો બહુ મહેનત કરેલી છે જિનેન્દ્ર વર્ણીય. એક એક શબ્દ કયા કેટલા શાસ્ત્રોની અંદર વપરાણો છે, એની વ્યુત્પત્તિ અર્થ શું, શબ્દાર્થ શું, ફલાણો શું, ફલાણો શું, ખૂબ અર્થ કરે છે. શબ્દાર્થ નથી બોલતો, કેમ કે આમ બેસતું નથી કઈ. સમ વત્તા અવ વત્તા સરણ એમાં કોઈ અર્થ નથી ભાસતો, કઈ એનો ધર્મસભાને અનુકૂળ કોઈ અર્થ ભાસતો નથી એની અંદર. હે, આ તો બહુ વિદ્વાન વ્યક્તિ છે જેને શબ્દકોષ તૈયાર કર્યા છે, ચાર વોલ્યુમ છે, એક કક્કાના ના કક્કા બાર ખડીને. તને શેરડી અભિમાન છોડીને ચીચોડામાં પીલાઈ ગઈ, દ્રાક્ષો શરમાઈ ગઈ એની મીઠાશની શરમ આવી એને, અને શેરડીમાં એકલો મીઠો રસ છે, સાકર જેમાંથી બને છે, ખાંડ બને છે સાકર, એને પણ એનું અભિમાન મીઠાશનું છૂટી ગયું, અને એક મને તો હવે ચીચોડામાં પીલી નાખો, મારું કામ નથી અહીંયા, ભગવાનની વાણીની મીઠાશ પાસે મારું કોઈ બુતું નથી, એ ચીચોડામાં પીલાઈ ગયું. આવી બધી ઉપમા ભાવલિંગી સંતોએ શાસ્ત્રની અંદર આપી છે. કોઈ શાસ્ત્ર ચાલતું છે એના ઉપરથી આ વાત ચાલી છે. આવો તો જિનેન્દ્ર વાણીનો મહિમા ગાયો છે સાધકોએ સંતોએ, આવો જિનેન્દ્ર વાણીનો મહિમા ગાયો છે. કહેવાની જરૂર નથી કે વાણીના મહિમા જીમાં જિનેન્દ્રનો મહિમા ગર્ભિત છે. મિત્ર, આ પ્રશ્ન ઘણી વાર થાય છે કે જળનો મહિમા કેમ કરે છે, પણ જળનો મહિમા નથી, એમાં ખરેખર ચૈતન્યનો મહિમા છે. જેમ અધ્યાત્મ શુદ્ધ પર્યાયના ની શાંતિ વિતરાગતા ગુણોનું જે પ્રગટપણું છે એનો મહિમા કરવામાં આવે છે, તો કહેવાની જરૂર નથી કે એ પર્યાય જેનો આશ્રય કરે છે, જેની સેવા કરે છે, એનો મહિમા છે, એ એમાં કહેવાની જરૂર નથી. એ વાત એની સાથે ગર્ભિત જ છે. પણ કેટલાય એમ લઈ લઈએ છીએ કે આમાં તો પર્યાયની વિશેષતા થાય છે. ભાઈ, પર્યાયની વિશેષતા નથી થતી. ખરેખર પર્યાય જેની છે એ પર્યાયના ધણીની વિશેષતા થાય છે, એમ છે. હા, ભક્તિમાં આવે છે અને શાસ્ત્રમાં આવે છે, બેમાં આવે છે. ભક્તિમાં આવે છે, બરાબર છે. પદ્મનંદીમાં ઘણું કરીને છે. પદ્મનંદી પંચમીષ્ટિ પદ્મનંદીમાં ને ઘણું કરીને પદ્મનંદી. તો જિનેન્દ્રદેવના ચૈતન્યના મહિમાની તો શ્રી વાત કરવી, આટલી એમની વાણીના મહિમાની વાત કરી છે, તો પછી સાક્ષાત જિનેન્દ્રદેવને મહિમાની શું વાત કરવી? સમોસરણનો મહિમા કરવામાં આવે છે, એમની વાણીનો મહિમા કરવામાં આવે છે, પછી એથી આગળ ચાલીને એમના શરીરનો મહિમા કરવામાં આવે છે. જે શરીરમાં પરમાણુ બદલાઈ જાય છે, પરમ ઔદારિક થાય છે. ઔદારિક શરીર હોય છે મનુષ્ય દશામાં, તો એ પરમ ઔદારિક થાય છે. આ વૈકરિક નથી થતો. દેવનારકીમાં જે વૈકરિક હોય છે એ નથી થતું. પરમ ઔદારિક પરમાણુ થાય છે. ત્યાં પછી કોઈ રોગ રહે, કોઈ અશાતા, શરીરની અશાતા રહે, એવું બનતું નથી. આજે ભગવાન મહાવીરને રોગ થયો, દવા મંગાવી, એવી જે કથા આવે છે શ્વેતાંબરમાં, એ તીર્થંકરની મહિમાને ઝાંખપ છે. મહિમા નથી પણ ખરેખર મહિમાને કલંક છે. અને એવી રીતે કથામાં કલંકિત પણ પ્રદર્શિત થઈ ગયું છે. એ બતાવવા ગયા છે કેવળ જ્ઞાનને. ત્યાં કથાકારનો હેતુ ભગવાનનું કેવળ જ્ઞાન બતાવવાનો છે કે બીજો ફલાણી જગ્યાએ દવા છે. પોતે અહીંયા બેઠા છે ને દવા કોકના ઘરે છે, ફલાણા વાસણમાં છે, ઘડાના ઉપરના તળિયામાં ચોંટેલી છે, મારા કેવળ જ્ઞાનમાં દેખાય છે, ત્યાંથી તું લઈ આવ, એમ કરીને મગાવે છે. કેવળ જ્ઞાન સિદ્ધ કરવા જતા કેટલા દોષ સિદ્ધ કર્યા, શરીરની અંદર રોગ પણ, પછી યાચના સિદ્ધ કરી. દેવાધિદેવ ત્રણ લોકના નાથ છે, તો એની યાચના સિદ્ધ કરી કે મારા માટે ફલાણી ચીજ તું લઈ આવ. રાજા અને શેઠિયાઓને પણ એવા નોકર હોય છે કે એને માગવું ન પડે, એના ટાઈમે વસ્તુ હાજર કરે. પર્સનલ સેક્રેટરી રાખે છે કે નહીં, આ ટાઈમે એમને પાણી જોશે, આ ટાઈમે આહાર જોશે, આ ટાઈમે ફલાણું જોશે, અહીંયા એને રૂમાલ જોશે, નેપકિન જોશે, આ જોશે, પગરખા જોશે, અહીંયા આ વખતે ચંપલ પહેરશે, આ વખતે બૂટ પહેરશે, આમ થેમ ફલાણું, ઠંડીમાં આ કપડાં પહેરશે, ગરમીમાં આ કપડાં પહેરશે, હિલ સ્ટેશનમાં આ વાપરશે, બધું પેલાને કહેવું ન પડે. ચતુર એવા માણસો નોકર રાખેલા હોય છે, નોકર ચાકર એવા ચતુર હોય છે કે એને માગવું ન પડે. બધી તૈયારી, એને કઈ વિચાર કરવો ન પડે. એ તો એના મહત્વના કાર્યમાં જ એનો બ્રેઇન પાવર નો ઉપયોગ કરે. આવી નાની નાની ક્ષુલ્લક બાબતોમાં ન કરે, શું બધું અપ ટુ ડેટ રાખે. કેવું કે એની ધારણા બહાર નું અપ ટુ ડેટ હોય. સાધારણ પણ પ્રાણીને આટલા પુણ્ય હોય છે. તીર્થંકર ત્રણ લોકના નાથ થઈને એમ માગે કે મારા માટે ફલાણું લાવો, એ યાચના વૃત્તિ પ્રદર્શિત થઈ ગઈ છે. મમતા સિદ્ધ થઈ ગઈ, શરીરનું મમત્વ પણ સિદ્ધ થયું. બીજું, મુનિઓ યાચના ન કરે, મુનિરાજ છે, યાચના ન કરે. આ તો મુનિઓના ઇન્દ્રો મુનિન્દ્ર છે, જિનેન્દ્ર છે એ તો મુનિઓના ઇન્દ્ર સમાન મુનિન્દ્ર છે. એ યાચના કરે કેવી રીતે બને? ઉદ્દેશિક આહાર ન લે, તા તો પોતે જ મગાવે છે પોતા માટે. એના માટે કોઈએ બનાવ્યું હોય તો ન લે મુનિઓ. તો ભગવાનને તો આહાર હોવાનો સવાલ જ નથી. આહાર હોય છે ભગવાનને તો પરમ ઔદારિક શરીરમાં, આહાર હોવાનો સવાલ નથી. કેમ કે જે ઇન્દ્રો છે એમને પણ આહાર નથી હોતો, એમને પણ આહારનો વિકલ્પ થાય અંદરથી, એ પણ કોઈને 10,000 વર્ષે તો કોઈને 1,00,000 વર્ષે એક અંદરથી અમૃત જરે તૃપ્તિ થઈ જાય. એ જેને નમસ્કાર કરે એને ભૂખ લાગે, એને તરસ લાગે, એને દવાની જરૂર પડે ને એ બધું મગાવે ને ખાય ને પીએ, કોઈ વાત બંધ બેસતી આવતી નથી. તત્વ વિરુદ્ધતા થઈ ગઈ. દેવ તત્વ છે, મોક્ષ તત્વ છે, નવ તત્વમાં એ મોક્ષ તત્વ છે. અંતરબાહ્ય પરિસ્થિતિ મોક્ષ દશામાં કેવી હોય એ પણ એની સુસંગતતા સમજવી જોઈએ છે. તો જીનેન્દ્ર દેવના ચૈતન્યના મહિમાની તો શી વાત કરવી, એવી સ્તુતિ એમના શરીરની પણ સ્તુતિ કરે છે. એમના જે અષ્ટ પ્રાતિહારી ને 34 અતિશય હોય છે એની પણ સ્તુતિ કરવામાં આવે છે. પણ એ બધા ગુણગાનની પાછળ એમને જે ગુણ પ્રગટ થયા છે, એમને જે પૂર્ણ પવિત્રતા પ્રગટ થઈ છે, એ કોઈ અદ્ભુત કાર્ય થયું છે જગતની અંદર, એની મહિમા છે. અને એ મહિમા સમાતો નથી એટલે પછી બહાર નીકળે છે કે એની આજુબાજુની ચીજો છે એનો પણ મહિમા કરવામાં આવે છે. ખરેખર તો ઓલો મહિમા સમાતો નથી, મહિમા કરનારને એમને જે ગુણ પ્રગટ કર્યા છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત પવિત્રતા, અનંત વિતરાગતા, એ એટલી બધી છે કે જેને એ જ્ઞાનમાં ભાસે છે એને અત્યંત મહિમા આવે છે. દેવ મહિમાના પણ બોલ ઘણા છે. મુનિ દશાના પણ મહિમાના બોલ ઘણા છે, દેવના મહિમાના પણ બોલ ઘણા છે, શ્રુત અને શાસ્ત્રનારાયણની મહિમાના પણ બોલ ઘણા છે, અને સમ્યક દ્રષ્ટિની જ્ઞાનીની દશાના બોલ પણ બોલનો મહિમા પણ ઘણો, એમાં એ સમ્યક દ્રષ્ટિની મહિમા પણ ઘણી કરી છે. ચૈતન્ય છે ને જીનેન્દ્ર દેવના ચૈતન્યના ચૈતન્યનું પરિણામ, ચૈતન્ય દ્રવ્ય, દ્રવ્યના અનંત ગુણ, એ ગુણની જે શુદ્ધિ થઈ એની મહિમાની શું વાત કરવી, કે એ તો વચનાતીત વિષય છે. જેમ આત્મા વચનાતીત વિષય છે તો આત્મા પ્રગટ થયો એ પણ વચનાતીત વિષય છે, એ કોઈ વચનમાં આવી શકે એવી ચીજ નથી. એક એક ગુણ છે એ બેહદપણે પ્રકાશમાન થયો છે. એક એક ગુણ, જ્ઞાન તો કે બેહદ, શાંતિ તો કે સુખ બેહદ, આનંદ તો બેહદ. જગતના જીવને કલ્પના કરવી મુશ્કેલ પડે કે પરમાનંદની દશા કેવી હોય. આત્મામાં આનંદ, અંદર પરમાનંદ ભર્યો છે એનું જેને સમ્યક દર્શનમાં દર્શન થાય એ સમજી શકે છે કે જીનેન્દ્ર દેવનો પરમાનંદ કેવો હોય, અને એક જીનેન્દ્ર ભગવાન એને વેદી શકે છે, અનુભવી શકે છે પરમાનંદ કેવો. બાકીના જીવોને એ પરમાનંદની કલ્પના, અનુમાન થવું પણ મુશ્કેલ છે. અનુમાનનો વિષય નથી થઈ શકતો, અનુમાન એનું આવી શકતું નથી, એવું અનુમાનની બહારનો વિષય છે. બરાબર અંદરમાં હયાત છે, એક પડખું ફેરવીને સન્મુખ થઈને જોવે એટલી વાર છે, વસ્તુ બનાવવી નથી. હયાત છે, સદાય હયાત રહેશે, આ મોટી વાત છે. અનંત કાળથી હયાત છે, અત્યારે પણ છે ને સદાય એમને એમ રહેશે. એને જગતની, જગતમાં કોઈ અન્ય પરમાણુની, અન્ય કોઈની પરવા કરવાની જરૂર નથી, પોતાના આનંદથી ભરપૂર છે. એટલો તો સમ્યક દ્રષ્ટિ અનુભવ થતા મસ્તીમાં કોઈ વાર આવે ત્યારે એવું બોલી જ જાય છે. શું સમુદે કહ્યું ને કે હે ઈશ્વર, જેને મોક્ષ પણ જોતો નથી, મારે મોક્ષની ક્યાં ઈચ્છા છે, મારા હાથમાં તો આખું તત્વ આવી ગયું, જેને મોક્ષ પણ જોતો નથી એને તું બીજું હવે શું આપવાનો હતો. ભગવાન તો મોક્ષ માં ગયા તો એ ભગવાન બહુ બધું, તમે બીજાને મોક્ષ પમાડો પણ હવે અહીંયા જોતો નથી, મોક્ષ તો એક સમયની પર્યાય છે, એથી અનંત ગુણ દ્રવ્ય મુક્ત દ્રવ્ય હું, અરે બંધ મુક્ત થી રહી તેવું દ્રવ્ય હાથમાં આવી ગયું, એનો કબજો કર્યો દ્રષ્ટિએ. હવે તું ભગવાન મોક્ષ આપીને શું કરવાનો હતો, એ જોતો નથી અહીંયા. હવે તો કાંઈ લેવું ને કાંઈ દેવું એ કડાકૂટ લેવા દેવાની, કડાકૂટમાંથી અમે છૂટા થઈ ગયા છીએ. ઠીક, આ બધી મસ્તીની વાતો છે, અમારે કાંઈ હવે લેવા દેવાની કડાકૂટ નથી. પણ હજી તો તમને ચોથો ગુણ સ્થાન છે ને, હે, હજી તો ચોથો ગુણ સ્થાન તો જગન્ય ગુણ સ્થાન છે, અવિરતીનું છે. અજ્ઞાનીઓ એને અસંયમી કે છે, અસંયમી ન કહેવાય પણ અવિરતી છે, બારમાં ત્યાગ નથી, વિરત બારમાં નથી, અસંયમ ન કહેવાય, કેમ કે પરમાર્થ સંયમ પ્રગટ થઈ ગયો છે, એને અસંયમ કે છે. મિથ્યા દ્રષ્ટિ દ્રવ લિંગી પંચ મહાવ્રત સમિતિ ગુપ્તિ યાવત જીવ બ્રહ્મચર્ય પાળે તો અસંયમી છે, અસંયમ અસંજણ ન વંદેહી. કુંકુંદાચાર્ય અષ્ટપાવણમાં વાત કરી અસંયમીને વંદન કરવાની, એ દ્રવલિંગીની વાત કરી છે. હાલો કોઈ ઠપ કર્યું ચોથા ગુણસ્થાન વાળાને, પંડિતોને શાસ્ત્રમાં તાવડે નહીં. એ એમ કહે છે કે મોક્ષે જોતો નથી. નહીતર તો જ્ઞાનીની વિશિષ્ટતા શું રહે છે, જ્યાં જ્ઞાની હોય છે એ આખો જુદો જ વિષય છે. અનંત જ્ઞાનીઓ હોય નહી, ગમે એટલા પંડિતો હોય, એ જ્ઞાની એને એની તુલના ન થાય, કઈ સરખામણીનો વિષય નથી એનો. ક્યાં સાચો હીરો ને ક્યાં લોઢાના કટકા, એનું કઈ એનું કઈ એની અરે એને તોળાય કેવી રીતે. પંદરમો ગુણ થયો, વૈષ્ણવ.